વાર્તા 21 સંવત 1983ના આસો સુદ 4 રોજ દહીસરાના મંદિરમાં નિત્યવિધિ કરીને બાપાશ્રી આસને બેઠા. તે વખતે રામપુરથી દેવરાજભાઈ આવ્યા. તેમણે બાપાશ્રી તથા સંતોને પોતાને ગામ લઈ જવાની પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણ દાસજીને કહ્યું છે, આ દેવરાજભાઈ રામપુર લઈ જવાની પ્રાર્થના કરે છે, તે જાવું જોશે, અને આ ગોડપુરના હરિભક્તો પણ તેમને ગામ લઈ જવા આવ્યા છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું છે, બાપા, પ્રથમ રામપુર જઈએ, પછી ગોડપુર જઈએ. પછી વચનામૃતની કથા થતી હતી ત્યારે ખેમજીભાઈએ કહ્યું છે, બાપા, આજ આપ રામપુર પધારવાના છો, તેથી થાળ વહેલા તૈયાર થયા છે, માટે જમવા પધારો. ત્યારે કથાની સમાપ્તિ કરીને ખેમજીભાઈને ઘેર બાપાશ્રી જમવા પધાર્યા. થોડી વારે પાછા મંદિરમાં આવી સંત હરિભક્તોએ સહિત રામપુર જવા તૈયાર થયા. ત્યારે ગામના હરિભક્તો સૌ વળાવવા આવ્યા. તે સર્વેને રાજી કરીને બપોરે 4 વાગે બાપાશ્રી રામપુર પહોંચ્યા. ત્યાં મંદિરમાં ઉતારા કરી તરત જ ગંગામાં સ્નાન કરવા ગયા. સાથે ગામના કેટલાક હરિજનો હતા. ત્યાં વસ્ત્ર ઉતારી સંતોએ સહિત કીર્તન બોલતા નાહીને પરસ્પર જળ ઉછાળી બાપાશ્રી સૌને મળ્યા. પછી વસ્ત્ર પહેરી નદીના કાંઠા ઉપર સર્વે માનસી પૂજા કરવા બેઠા. જાગૃત થયા ત્યારે હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોની ચંદન પુષ્પાદિકે પૂજા કરી. એ સમયે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા છે, આપણે બધા આંખો મીચીને માનસી પૂજા કરતા હતા ત્યારે ઓચિંતાનું નદીનું પૂર 2 કાંઠે આવ્યું હોય તો કેમ થાય? ત્યારે સંતોએ કહ્યું છે, બાપા, મહારાજની મૂર્તિમાં અખંડ રહેવાનું મળે. ત્યારે બોલ્યા છે, તો ઠીક. એમ કહી સૌ મંદિરમાં પધાર્યા. રાત્રે સભામાં પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત વંચાતું હતું. તેમાં અમારી મૂર્તિ વિના અક્ષર પર્યંત સર્વે વિસારી દેવો એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, આ વચનામૃતમાં તો શ્રીજી મહારાજના આશ્રિતને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી, તો પણ કેટલાક પરોક્ષ અવતારમાં જ અટકી પડે છે. તે આવા વચનને સમજી શકતા નથી. હમણાં અહીં એક સાધુ આવ્યા હતા. તે વિદ્વાન કહેવાતા હતા, પણ મહારાજને ને અવતારને જુદા જાણતા નહીં. તેથી વચનામૃત વાંચે ને સભામાં વાતો કરે છે, મહારાજને બીજા અવતાર ક્યાં જુદા છે? તેને અમે કહ્યું છે, તમે અમદાવાદનું 7મું વચનામૃત વાંચો. ત્યારે તે કહે, એ તો પાછળથી વચનામૃત થયા છે, અમારા દેશની પ્રતિમા એ નથી. પછી અમે કહ્યું છે, પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વાંચો, એ તો તમારા દેશની પ્રતિમા છે ને? ત્યારે તેમણે એ વચનામૃત વાંચ્યું. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષને એનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી. એક રસ ચૈતન્ય ભાસે છે, તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, બીજો કોઈ આકાર રહેતો નથી. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ જે પોતે તેમાં અખંડ વૃત્તિ રાખવાથી એવી સ્થિતિ થાય છે. તેમાં એમ આવ્યું તેથી કાંઈ બોલ્યા નહીં. પછી અમે કહ્યું છે, મધ્યનું 62મું વચનામૃત છે, તેમાં જેને દાસત્વ ભક્તિ હોય તેને પોતાના ઈષ્ટદેવનું દર્શન, તેનો સ્વભાવ તથા તેની જ વાર્તા સાંભળવી ગમે. તે આપણા ઈષ્ટદેવ કયા? ત્યારે તે કહે, મહારાજ બીજું શું બોલે? પછી અમને પૂછ્યું છે, મહારાજે મંદિરમાં પોતાની જ મૂર્તિઓ કેમ ન પધરાવી ને તે અવતાર કેમ પધરાવ્યા? ત્યારે અમે કહ્યું છે, એ તો શ્રીજી મહારાજે પોતે જે લોજ માંગરોલ આદિકમાં અવતાર રૂપે દર્શન આપ્યા હતા તે પોતાની જ મૂર્તિઓ પધરાવી છે, તો પણ તેનું ધ્યાન થાય નહીં. ધ્યાન તો મૂળ મૂર્તિ જે સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ એ નામની મૂર્તિઓનું જ થાય. કેમ જે એ કારણ મૂર્તિ છે. તે લોયાના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, જે અમારા આશ્રિતને અમારું જ ધ્યાન કરવું, પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું. તેમાં અવતાર અવતારીની વિક્તિ સમજાવી છે. તેમજ છેલ્લાના 16મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતા જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. એ વચન પ્રમાણે બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાસ બેસે તો પતિવ્રતાપણું જાય. એટલા માટે એ જ વચનામૃતમાં વ્યભિચારિણીના જેવી તથા પોતાનું નાક કપાય તેવી ભક્તિ કરવાની ના પાડી છે. આવી રીતે મહારાજે વચનામૃતમાં ખુલાસા કર્યા છે. તોય આપણે ન સમજીએ તો પછી મહારાજનો મહિમા શું જાણ્યો? પછી તો તે સાધુ સમજી ગયા ને કહેવા લાગ્યા, જે બાપા મારે તો પંચતીર્થી લેખે લાગી, મેં તો આજ સુધી જેને જેને વાતો કરી છે તેને મહારાજને અવતારનું ભેળું ને ભેળું વર્ણન કર્યું છે. તે મહારાજ રાજી થાય તો ઠીક, હું તો એમ જાણતો જે આ સત્સંગમાં કેટલાક અવતાર અવતારીના જ્ઞાનના ચૂથણા કરે છે, તેમાં ભગવાનનો અપરાધ થાય છે. પણ હવે તો મને એમ સમજાય છે જે મહારાજ જેવા છે તેવા ન ઓળખાય તો જ અપરાધ થાય. ત્યારે અમે કહ્યું છે, મોટા સદગુરુઓએ વાતોમાં જે જે લખ્યું છે તે તો કેટલાક મોટાનો મહિમા ન જાણનારા ને પોતાના ડહાપણના ડોડવાળા એમ કહે છે કે એ તો વાતોમાં લખ્યું છે ને, એવાને શું સમજાવવું? પણ જો પોતાની બુદ્ધિનો ડોળ મૂકીને મોટાને મન કર્મ વચને સેવે ને તેના વચનમાં વિશ્વાસ કરે તો આવી વાત હાથ આવે. શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા ને ગોળ ખોળ એક કરે તેને બીજું શું કહેવું? અક્ષરમુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રગટ થવાના 6 હેતુ લખ્યા. તેમાં અવતાર તથા અવતારના ભક્તને પોતાની ઉપાસના અને પોતાનું જ્ઞાન આપી પોતાની મૂર્તિને પમાડવાપણું લખ્યું. તે જો અવતાર અવતારી એક હોય તો એમ મહારાજ શું કરવા કરે? શાસ્ત્ર ભણેલાઓને આવી વાતો કેમ સમજાતી નહીં હોય? અમને તો નવાઈ લાગે છે. શાસ્ત્રમાં શબ્દ છળ હોય તથા દ્વિઅર્થી હોય તે મોટા દયા કરી સમજાવે તો ખરા, પણ તે મનાય નહીં, તેથી આવી વાતો ન સમજાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે જેમ તીરને તીરના નાખનારામાં ભેદ, રાજાને રૈયતમાં ભેદ, ચંદ્રમાને તારામાં ભેદ, એવા વચન ન સમજાય તેને શું કહેવું? અમારા ગુરુ સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે જે આ મૂર્તિને ભજીને તો અનંત કમળાપતિ થાય છે. વળી મહારાજ અમદાવાદના સાતમા વચનામૃતમાં લખે છે કે મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહીં. આમ શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન દયા કરીને પોતાનું મિશ લઈને સમજાવે તોય ન સમજાય તેને શાસ્ત્ર શું કામ કરી દે? આવી વાતો કરી તેથી તે સાધુને તો અમારે વિશે હેત બહુ થઈ ગયું. પછી વારે વારે એમ બોલે છે, બાપા હું તો સાધુ આજ થયો એવું મને લાગે છે. આમ મોટાના વચન મનાય તો કામ સરે. અનાદિમુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે જે મને મહારાજે એમ કહ્યું જે મારો પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો ત્યાં સુધી તમને આ દેહમાં રાખીશ. તથા અનાદિમુક્ત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે અમને તો સ્વામિનારાયણ ભગવાને કાનમાં છાના મંત્ર ફૂંક્યા છે તેથી મહારાજને જેવા છે તેવા કહીશું. વળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, ધન્ય ધન્ય આ અવતારને રે જોવા રાખી નહીં જોડ, તથા અષાઢી મેઘે આવી કર્યા રે ઝાઝા બીજા ઝાકળ. આવી રીતે સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી વાતો કરતા તેથી તેમને ઉપાધિ બહુ થઈ હતી. જ્યારે શ્રીજી મહારાજે દર્શન દઈને ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું ત્યારે વાત સમજાણી. આગળ મોટા મોટા સંતો જાણતા પણ જીવ પાત્ર નહીં, તેથી જેમ જેમ સમજતા ગયા તેમ તેમ દ્રષ્ટાંત આપીને સમજાવતા ગયા. શાસ્ત્રમાં તો અનંત જીવને હળવે હળવે પોતાને વિશે હેત થાય ને મહિમા જણાય તેવા લખાણ હોય તથા સર્વોપરી વાતો પણ હોય. એ વાત મોટા મુક્ત વિના પોતાની બુદ્ધિ બળે સમજવા જાય તેથી ગોળ ખોળ એક હારે ગણે. તે ઉપર મહારાજ તથા મોટા રાજી ન થાય ને જાણે જે આને આપણા મહિમાની કે ઐશ્વર્ય પ્રતાપની ખબર નથી. આ તો અલૌકિક અવતાર ને અલૌકિક રીત તે જે જાણતા હોય તે જાણે. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં એમ વાત કરી છે જે જ્યારે અક્ષરધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે બીજા સુખ ઉતરતાથી ઉતરતા થઈ જાય છે. પછી કહ્યું જે જેવું આ ભગવાનમાં સુખ છે તેવું કોઈને વિશે નથી. તે મશાલનું દ્રષ્ટાંત દઈ સમજાવ્યું છે. માટે મહારાજ તો સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર એ જેવા એ એક છે. એના આશ્રિત થઈને હવે બીજા દ્રષ્ટાંતને સિદ્ધાંત મેળવવા બેસીએ તો શું વળે? એ તો કણ મૂકીને કુશકા લીધા જેવું થાય. કેટલાક તો વચનામૃત વાંચીને ઉલટા પાછા વળે છે ને કહે છે કે મહારાજ રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે ને તમે તો મુક્ત ને મહારાજનું ધ્યાન કરવાનું સમજાવો છો. તેવાને આવી વાતો ક્યાંથી હાથ આવે? તેવા સાધારણ જીવો ઉપર પણ આપણે દયા રાખવી. એમ કહીને બોલ્યા છે, કેટલાક તો શાસ્ત્રના ભણેલા હોય પણ મોટાનો વિશ્વાસને જોગ વિના અટકીને ઊભા થઈ રહે છે ને કહે છે કે જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, તે સદગુરુ શુકાનંદ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુના અર્થમાં પૂર્વ અવતારના સ્થાન મથુરા દ્વારકા આદિક લખ્યા છે, તેથી એમ સમજે કે એ સ્થાનની ને એ અવતારની લીલા સંભાળવી, પણ અવરભાવ પરભાવને ન સમજ્યા હોય તેને આવી વાત ક્યાંથી સમજાય? પરભાવમાં તો મહારાજને મહારાજના મુક્ત તે અવતાર અવતારી સમજવાના છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે, જે હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે જો લખેલું વાંચી પરભાવનો અર્થ ન સમજવો હોય તો મહારાજનું ભગવાનપણું ક્યાંથી હાથ આવે? વચનામૃતમાંથી પણ સમજતા ન આવડે ને બુદ્ધિ બળે વાંચી વિચારે ને મોટાનો વિશ્વાસ ન હોય એ શું સમજે? જુઓ ને, એક ઠેકાણે અમે નરનારાયણ છીએ એમ કહ્યું, બીજે ઠેકાણે નરનારાયણને અને અમારે સુધો મન મેળાપ છે એમ લખ્યું. એવી જ રીતે હું ભગવાનના ભક્તનો ભક્ત છું, તમે મને ભગવાન જાણો છો, તમારો આચાર્ય, ઉપદેષ્ટા, ગુરુ, ઈષ્ટદેવ એવો જે હું, તથા નરનારાયણ અમારા હૃદયમાં બિરાજે છે, અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિર કર્યા છે, નરનારાયણ ભરતખંડના રાજા છે, આ ભગવાનમાંથી સર્વે અવતાર થાય છે, અક્ષરધામના ધામી તમારી સભામાં બિરાજે છે, અમારે શ્રીકૃષ્ણને વિશે કોટી ગણું હેત છે, તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ, એવા વચન પોતાની મેળે ન સમજાય એટલે વરુણના દીકરાની પેઠે કહે છે, વધુ સમજીશ તો અપરાધ થઈ જશે એમ કહી પરોક્ષ અવતારને મહારાજનું એકમેક વર્ણન કરે તેને બીજું શું કહેવું? તે તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, સ્વપ્નમાં ઘોડાનો પગ ભાંગ્યો તે 100 ઘોડા ઉપર સવારી કરીને ભડાકા કરે ને બધા ઘોડા દોડે ત્યારે તે પગ ઉપડે, તેમ જેને શાસ્ત્રના વચનથી વહેમ બંધાઈ જાય છે તેને તો મહારાજના મોટા મુક્ત દયા કરીને સમજાવે ને તેના વચનમાં વિશ્વાસ લાવે તો જ સમજાય એમ વાત કરી. વાર્તા 21 પૂર્ણ.